नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवजायाणं नमो लोये सर्वसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मो सुमंगलम् सुर असुर नरपति वंद्यने प्रविनष्ट घाती कर्मने प्रणमन करूहूं धर्म करता तीर्थ श्री महावीर ने वड़ी शेष तीर्थंकर अने सौ सिद्ध शुद्धास्तित्व ने मुनि ज्ञान द्रग चारित्र तप वीर्याचरण युक्त ने ते सर्वने साथे तथा प्रत्येकने वंदु वड़ी हूँ मनुष्य क्षेत्रे वर्तता अरहंतने अरहंतने श्री सिद्धने य नमस्करण करी एरिते गणधर अने अध्यापकों ने सर्वसाधु समूहने तसुशुद्ध दर्शन ज्ञान मुख्य पवित्र आश्रम प्राप्ति करूँ साम्य निजे नाथि शिव प्राप्ति बने।
पर्वादिराज अष्टानिका पर्वनो आजे बीजो दिवस छे। आजे आपणे विजय अने अचल मेरुनी जेना अकृत्रिम जनालयोनी सुंदर पूजन ऊपर जैन मंदिर मां करी हशे सवारना। ए अकृत्रिम जनालयोमां जे त्रण प्रकारना देवो छे। त्रण प्रकारना देवो केम कीधा? केम के वैमानिक भवनवासी ज्योतिषी ए बधा तो जाए छे। आ बधा तो निरंतर जे वैमानिक देवो छे पछी ज्योतिषी देवो ने व्यंतर देवो आ तो आमे जता ज होय छे। भवनवासी देवो नीचे थी ए पण आवीने आ बधा मेरु पर्वत आदिना दर्शन करवा एटले चारे प्रकारना देवो दर्शन पूजन करवा आ पर्वमां जाय छे। एना सिवाय आ मेरु पर्वत ऊपर तो जे मनुष्य छे ए पण जाय छे। एटले जे विद्याधर मनुष्य आदि होय ए पण એ પોતાના વિમાન અને એની વૃદ્ધિથી અહીંયા દર્શન પૂજન કરવા જાય છે। તો આપણે પણ ભાવથી અહીંથી દર્શન પૂજન કરીએ એવી ભાવના સહિત આપણો ચાલતો વિષય જે પ્રવચન સારજી પરમાગમ એની આપણે ગઈકાલે ભૂમિકાની ચર્ચા કરી હતી। આપણે શું જોયું હતું? સર્વપ્રથમ જે આચાર્ય ભગવાન અનેક સર્વ પૂજ્ય પદોને નમસ્કાર કરીને પછી ગ્રંથનો મૂળ પ્રયોજન શું કહે છે? ગ્રંથનું મૂળ પ્રયોજન છે કે મને સામ્યની પ્રાપ્તિ થાય અને જેનાથી મને શિવ પ્રાપ્તિ બને। શિવ એટલે કે સુખની પ્રાપ્તિ બને। તો સામ્ય શું છે અને સુખ શું છે બોલો? સામ્ય અને સુખમાં શું ફરક? સામ્ય એટલે વિતરાગ ભાવ, સમતા ભાવ, એ કારણ છે અને સુખ શું છે? એનું કાર્ય છે। સુખ ઇઝ ધ રિઝલ્ટ, ઇઝ અ ફ્રૂટ ઓફ વોટ? કે જે સામ્યની પ્રાપ્તિ થઈ એનું ફળ છે। અને એ સામ્યની પ્રાપ્તિ શેનાથી થાય? કે શુદ્ધ દર્શન જ્ઞાન, શુદ્ધ દર્શન જ્ઞાન મુખ્ય પવિત્ર આશ્રમ પામીને। કે આ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પવિત્ર આશ્રમને હું પ્રાપ્ત કરું, શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત કરું તો મને સામ્યની પ્રાપ્તિ થાય। જો આપણે જોયું હતું કે જે સાતમી ગાથામાં આપણને કહ્યું કે ધર્મ તો ખરેખર ચારિત્ર જ છે। જો બધા શાસ્ત્ર સાથે રાખજો, આપણે ઘણા પાના ફરાવશું તો આપણને ખ્યાલ આવે એમાં કે શું આચાર્ય ભગવાન અહીંયા ગાથાઓમાં કહે છે। જો સાતમી ગાથામાં આપણે જોયું કે ચારિત્ર જ ધર્મ છે અને ધર્મ છે તે સામ્ય છે, અને સામ્ય શું છે? કે જીવનો જ મોહ અને ક્ષોભ વિહીન પરિણામ છે। મોહ એટલે મિથ્યાત્વ, અને ક્ષોભ એટલે રાગ દ્વેષના ભાવ, એનાથી રહિતનો જીવનો વિતરાગી પરિણામ, સમતામયી પરિણામ, એને જ ખરેખર ચારિત્ર કહેવાય છે અને એ જ ખરેખર સામ્ય અથવા સમતા ભાવ છે, તે જ ધર્મ છે. હવે આ કેવી રીતના પ્રાપ્ત થાય? તો જો આપણે આગળની ગાથાઓમાં જોયું કે જે જીવ, આઠમી નવમી ગાથામાં જોયું કે જે જીવ આવા શુદ્ધ ભાવને પ્રાપ્ત છે, જે ભાવમાં તે પ્રણમે છે તે દરવ તે કાળે તેમાં તન્મય હોય છે, તો જે જીવ ધર્મમાં એટલે કે આવા શુદ્ધ ભાવમાં, ચારિત્રમાં, સામ્યમાં લીન છે, તો જે તે જીવ તે સમયે જ ધર્મી છે. અને નવમી ગાથામાં કીધું કે જે જીવ ધર્મમાં લીન નથી, શુભ અશુભ ભાવમાં લીન છે, તો તે અધર્મી છે. જે શુદ્ધે પરિણમે તે શુદ્ધ ભાવને પ્રાપ્ત કરે, અને જે શુભ અશુભમાં છે તે આત્મા શુભ અશુભ ભાવને પ્રાપ્ત કરે છે. પછી જો આગળ અગિયારમી બારમી ગાથામાં આપણે સંક્ષેપમાં જોયું હતું કે જે જીવ આવા શુદ્ધ ઉપયોગને પ્રાપ્ત કરીને ધર્મ ભાવમાં લીન રહે છે તે નિર્વાણને પ્રાપ્ત કરે છે, અને જે શુભ અશુભ ભાવમાં લીન રહે છે, શુભ ભાવમાં લીન રહે તો સ્વર્ગયુક્ત સુખોને પ્રાપ્ત કરે. સુખ એટલે કે સ્વર્ગયુક્ત સંસારને પ્રાપ્ત કરે, અનુકૂળ સંયોગ બને. અને જે અશુભ ભાવમાં રહે છે અથવા શુભ અશુભ બે ભાવમાં રહે છે તો એને તો જે કુનર, તિર્યંશ, નારક એવા બધા ચાર ગતિરૂપ સંસારના સહસ્ર દુઃખોને પ્રાપ્ત કરે છે. સહસ્ર એટલે હજાર દુઃખોને પ્રાપ્ત કરે છે. આપણે કહીએ ને કે ભાઈ હજાર તકલીફો આવે એને, હજાર તો સંક્ષેપમાં કીધું, અનંત તકલીફો આવે છે એને, અનંત સંસાર એનો પડેલો છે. કોને? કે જે શુભ શુભ ભાવમાં લીન રહે છે એનો અનંત સંસાર છે, અને જે શુદ્ધ ભાવમાં છે તો એ નિર્વાણને પ્રાપ્ત કરે છે. જો આ અગિયારમી અને બારમી જે ગાથાઓ આચાર્ય ભગવાને કહી એમાં આચાર્ય ભગવાને હવે શુદ્ધ ઉપયોગ અધિકારની ભૂમિકા બાંધી. આપણે ગઈકાલે એક સંક્ષેપમાં જોયું હતું કે પ્રવચન સારનું જે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકાર આપણે જોઈએ છે, એ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનને જ જયસેન આચાર્ય શું કહે છે? સમ્યક જ્ઞાન અધિકાર કહે છે. અને આપણે બીજી ભાષામાં જોયું હતું કે એ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં શેની ચર્ચાઓ આવે છે? કે સાચા દેવની ચર્ચા આવે છે. જો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, ચરણાનિયોગ સૂચક ચૂલિકા, અથવા તો સમ્યક જ્ઞાન અધિકાર, સમ્યક દર્શન અધિકાર, સમ્યક ચારિત્ર અધિકાર, અથવા તો દેવનું વર્ણન, શાસ્ત્રનું વર્ણન અને ગુરુનું વર્ણન, એવી રીતના આખું વિભાજન અહીંયા આખા ગ્રંથમાં કરવામાં આવ્યું છે. તો જો સાચા દેવનું વર્ણન આ અધિકારમાં છે, એ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં ચાર સબ અધિકાર છે. કયા કયા જોયા હતા આપણે? શુદ્ધોપયોગ અધિકાર, જ્ઞાન અધિકાર, સુખ અધિકાર અને શુભ પરિણામ અધિકાર. હમણાં આજે આપણે 65મી ગાથા ચાલી, કયો અધિકાર ચાલુ છે? સુખ અધિકાર ચાલુ છે. 68મી ગાથા સુધી સુખ અધિકાર છે. તો ત્યાં શું કહે છે કે સુખ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો એ સુખ પોતે આત્માથી સ્વયં ઉત્પન્ન થાય છે. આજે 65મી ગાથામાં એનાથી પછી ઓપોઝિટ કીધું કે સુખ એ શરીર પર ડિપેન્ડન્ટ નથી. જો શરીરને આધારિત સુખ હોય તો જેવું જેવું શરીર એવું એવું સુખ મળવું જોઈએ, પણ એવું તો જોવામાં આવતું નથી. આજે કહ્યું ને, જાડું શરીર હોય તો વધારે સુખ હોવું જોઈએ, પતલું શરીર હોય તો ઓછું સુખ હોવું જોઈએ, પણ એવું જોવામાં આવતું નથી. તો એનાથી શું સિદ્ધ થાય છે કે એ સુખ છે એ આત્મોત્પન્ન છે, એ શરીર પર ડિપેન્ડન્ટ નથી. તો આપણે આ ચાર અધિકારમાંથી આપણે ગઈકાલે એક ભૂમિકાની ચર્ચા કરી હતી. આજે આપણે ચર્ચા કરવાની છે શુદ્ધ ઉપયોગ અધિકારની. કોની વાત કરશું? શુદ્ધ ઉપયોગ અધિકારની. હવે જો આચાર્ય ભગવાને 11મી 12મી ગાથામાં એ શુદ્ધોપયોગ અધિકારની ભૂમિકા બાંધી દીધી, એમણે શું કહ્યું કે જે શુદ્ધ ઉપયોગમાં છે તે સામ્યને પ્રાપ્ત કરે છે અને એને નિર્વાણ સુખની પ્રાપ્તિ થાય છે, અને જે શુભ અશુભમાં છે તે રાગાદી ભાવને પ્રાપ્ત કરે છે અને ચાર ગતિ રૂપ સંસાર દુઃખને પ્રાપ્ત કરે છે. તો હવે જો નેચરલ પ્રશ્ન ઉભો થાય કે આ શુદ્ધ ઉપયોગ એટલે શું, આ શુદ્ધ ઉપયોગ એટલે શું અને શુદ્ધ ઉપયોગ કેવો હોય છે, તો જો 13મી ગાથા કાઢો. જો આ અધિકાર ફક્ત 8 જ ગાથાનો છે, 13 થી લઈને 20, થોડું ધ્યાન આપજો. આ અધિકાર તો છે ફક્ત 8 જ ગાથાનો, પણ આખા અધિકારમાં જેવી રીતના આપણે વાત કરી કે વાત તો કરી છે સાચા દેવની, અને સાચા દેવનું મુખ્ય લક્ષણ શું છે? કે એ વિતરાગતા, શુદ્ધ ઉપયોગ જ એમનું મુખ્ય લક્ષણ છે. હા, જે શુદ્ધ ઉપયોગમાં નિરંતર લીન રહે છે એને જ તો દેવ કહેવાય છે. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડરમલજીએ મુનિરાજની પરિભાષા શું કરી, કોઈને ખ્યાલ છે? જે શુદ્ધોપયોગ રૂપ મુનિ દશા ધારણ કરે છે. શુદ્ધો ઉપયોગ રૂપ મુનિ દશા ધારણ કરે છે. મુનિ દશામાં એમ ન કીધું કે જે નગ્ન દિગંબર મુનિ દશા ધારણ કરે છે, કે જે 28 મૂળ ગુણ રૂપ મુનિ દશા ધારણ કરે છે. શું કહ્યું? કે જે શુદ્ધો ઉપયોગ રૂપ મુનિ દશા ધારણ કરે છે, અને એમાં પણ એ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તમાં એમાંથી ચલિત થઈ જાય છે, એટલે એ મુનિ દશામાં છે. જો ચલિત થાય જ નહીં તો એ જ પરમાત્મા દશા છે. જો કેટલી સુંદર વ્યવસ્થા છે કે પહેલી વાર શુદ્ધોપયોગને પ્રાપ્ત કરવું એ જ સમ્યક દર્શન છે. એ શુદ્ધોપયોગમાં વૃદ્ધિ થવી એ જ દેશ સંયમ છે. એ શુદ્ધોપયોગમાં અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તમાં પહોંચી જવું એ જ મુનિ દશા છે, અને એમાં ને એમાં જ રહેવું તે પરમાત્મા દશા છે. એટલે જો આખા જિનાગમનો સાર અથવા આખા મોક્ષ માર્ગનો સાર કહીએ તો શું છે કે એક શુદ્ધ ઉપયોગ જ એ આખા મોક્ષ માર્ગનો સાર છે. એક શુદ્ધ ઉપયોગને પ્રગટ કરવું જ આપણા માટે એકમાત્ર કામ હોવું જોઈએ. બીજી ભાષામાં કહીએ તો સમ્યક દર્શનને પ્રગટ કરવું. અને આમ સમ્યક દર્શન તો એનો શબ્દ આપ્યો છે, પણ ખરેખર અનુભવાત્મક દશા શું છે કે પોતાના આત્મામાં લીન થઈને જે શુદ્ધ ભાવ પ્રગટ થાય છે એ અવસ્થા પ્રગટ કરવા યોગ્ય છે. તો જો 13મી ગાથા ગાળો બહુ સરસ છે. આ આખા અધિકારમાં જેટલી ગાથાઓ છે ને, બહુ જ સુંદર ગાથાઓ છે. જાણે મુનિરાજ પોતાના આત્મામાં લીન થઈ ગયા હોય અને ત્યાંથી ડૂબકી મારીને આવીને તરત ગાથા લખી હોય ને, એના જેવી ગાથાઓ છે. જો સાંભળજો, 13મી ગાથાની પહેલા ઉપર ઉત્થાનિકા વાંચીએ. જો આ રીતે ભગવાન કુંકુંદ આચાર્ય દેવ સમસ્ત શુભ અશુભોપયોગ પ્રવૃત્તિને અપાસ્ત કરીને, અપાસ્ત એટલે તિરસ્કૃત કરીને, બ્રેકેટ નથી વાંચતો, શુદ્ધોપયોગ રૂપ પ્રવૃત્તિને આત્મસાત કરવા થકા, આત્મસાત કરતા થકા. જોયું આચાર્ય ભગવાન શું કહે છે કે સમસ્ત શુભ અશુભ પરિણતિનો નાશ કરીને એક શુદ્ધોપયોગ રૂપ પ્રવૃત્તિને આત્મસાત કરતા થકા શુદ્ધોપયોગ અધિકાર શરૂ કરે છે. જો મુનિરાજ પોતે જ કહે છે કે મેં બધી શુભ અશુભ પ્રવૃત્તિને નાશ કરીને શુદ્ધોપયોગ રૂપ આત્મસાત કરતા હું આ અધિકારની રચના કરું છું, છે ને? આ તો આચાર્ય ભગવાનને જો કર્ણાનયોગની એવી વ્યવસ્થા છે કે જ્યારે જીવ પોતાના આત્મામાં લીન હોય ત્યારે એને બીજા કઈ વિકલ્પ જ ઉત્પન્ન નથી થતા. બાકી એક રીતે તો અતિશયોક્તિથી એમ પણ કહી શકાય કે જો મુનિરાજ શુદ્ધોપયોગમાં બેસીને આ ગાથાઓની રચના કરે છે. ખ્યાલ આવે ને? આ તો ભાવનામાં આપણે ગમે તે કહીએ ખરેખર સાચું નથી, પણ આમ કહેવા માટે શું છે કે જાણે મુનિરાજ એવા પોતાના આત્મામાં લીન થઈ ગયા છે કે એમને આ જ ભાવ એમના હૃદયમાં ચાલે છે. તો જો તેમાં પ્રથમ શુદ્ધોપયોગના ફળને આત્માના પ્રોત્સાહન માટે પ્રશંસે છે કે જે શુદ્ધોપયોગમાં લીન થાય એને મળે શું, એને ફાયદો શું, એને ફાયદો શું? તો જો ગાથા આપણે જોઈએ, અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપ અનંતને વિચ્છેદહીન છે સુખ અહો શુદ્ધોપયોગ પ્રસિદ્ધને. શુદ્ધોપયોગી જીવને શું પ્રાપ્ત થાય છે કે જો અત્યંત, અહીંયા અત્યંત શબ્દનો મતલબ અતિશય છે. જો ઉપર સંસ્કૃતને પ્રાકૃતમાં જુઓ, અતિશય આત્મસમુત્થમ મળ્યું સંસ્કૃતમાં, અને પ્રાકૃતમાં જુઓ અઈસયમ આદ સમુત્થમ મળ્યું ને. એટલે અહીંયા શું પ્રાસમાં બેસાડવા માટે અત્યંત લખ્યું છે, પણ મીનિંગ છે અહીંયા અતિશય. તો આ શુદ્ધોપયોગથી જે સુખ મળે છે, સુખ પ્રાપ્ત થાય છે, કેવું છે? અતિશય સુખ છે. અતિશયનો મતલબ અતિશય એટલે ખૂબ, ખૂબ અખૂટ, અખૂટ ક્યારે ખૂટે નહીં એવું એવું સુખ એ જીવને પ્રગટ થાય છે. કેવું સુખ છે પછી? બીજું આત્મોત્પન્ન સુખ છે. કેવું છે સુખ? આત્મોત્પન્ન છે. હવે એ જીવને બીજી કોઈ પદાર્થની જરૂરત નથી, એને આત્મામાંથી જ સુખ ઉત્પન્ન થયું છે. પછી કેવું છે થર્ડ? વિષયાતીત છે. આત્મોત્પન્ન કહો કે વિષયાતીત કહો, એકચ્યુઅલી તો સેમ જ વર્ડ છે. હા, કેમ કે જેને આત્માથી સુખ ઉત્પન્ન થયું હોય એને વિષયની જરૂરત ક્યાં છે? વિષયથી અતીત છે. હા, અસ્થિ નાસ્તિથી કહ્યું છે. પછી કેવું છે? અનુપ છે. અનુપ એટલે જેની ઉપમા ન આપી શકાય, જેને તમે, આપણે કહીએ કે ભાઈ જેવી રીતના કોઈ વસ્તુ આપણે રસગુલ્લો કે કંઈ ખાઈએ અને કેવું સુખ ઉત્પન્ન થાય, એનાથી અનંત ગણું સુખ, એમ ઉપમા ન આપી શકો. ઘણી જગ્યાએ કમ્પેરિઝન થાય ને કે ભાઈ ઇન્દ્રનું સુખ કેવું, હા, સ્વધર્મ સ્વર્ગના ઇન્દ્રનું સુખ કેવું, તો એને તો આટલા વિષયો છે, હા, એને આટલા 32 લાખ વિમાનનો સ્વામી છે, આટલા એની, આટલા એના દેવો સેવક છે, આટલા પંચકલ્યાણક મનાવે છે, આદિ આદિ આદિ. પણ એનાથી કંઈ સુખનું વર્ણન થઈ શકતું નથી. જો દેવોનું સુખ આખું કંઈ અલગ જ જાતિનું છે, કેમ કે એને બધું ઇન્દ્રિય સુખ છે, એને સંયોગોનું સુખ છે, અને એ ખરેખર સુખ જ નથી વાસ્તવમાં તો. હા, આ સુખ તો કંઈક અલગ જ જાતનું છે. અલૌકિક એટલે શું? કે જે લોકમાં ક્યાંય નથી એવું. એ તો એક, એ પણ અતિશયોક્તિથી કહ્યું, કેમ કે આ લોકમાં બધે સાંસારિક સુખ દુઃખ છે ને, અને અલૌકિક એટલે કે આ લોકથી પાર, આ લોકથી કંઈક પાર અલગ જ જાતનું સુખ છે. આપણે ઇમેજિન કરીએ કે જો આપણા જીવનમાં એને ઘટાવીએ ને, આપણા જીવનમાં કઈ જાતના સુખ દુઃખ છે? કે આપણને કોઈક ઉપલબ્ધિ થાય તો આપણને સુખ લાગે. ઉપલબ્ધિ એટલે કઈ જાતની? કે કંઈક સંયોગો મળી ગયા આપણને, ક્યાં ને, આપણી ઉપલબ્ધિ બહારની જ છે બધી. કે કંઈક, ચલો નવું ઘર લીધું, નવી ગાડી લીધી, હા, કંઈક લગન બગન થયા, કોઈને બાળક થયું કે કંઈક થયું, તો આપણને શું લાગે? સુખી થયા. હા, એટલે આપણું સુખ કેવું છે? પૂરું વિષય ઉપર ડિપેન્ડન્ટ છે. હા, અને આ સુખ કેવું છે? ખરેખર તમે પાર્લા મંદિરમાં, હા, આપણે સવારનો કાર્યક્રમ પૂરો થાય, બપોરના કે સાંજના કેવી રીતના આવો, અને ઉપર જે આપણું જૈન મંદિર છે ને, હા, જિનેન્દ્ર ભગવાનની એ મુદ્રાની સામે બેસીને બસ એમની મુદ્રાને નિહાળો, એમની મુદ્રાને નિહાળો. હું તો ઘણીવાર લેટ જ આવું છું, ઓલમોસ્ટ એવરીડે મંદિર, એટલે લગભગ આખું મંદિર ખાલી હોય. આપણે આવીએ, બેસીએ અને જિનેન્દ્ર ભગવાનની મુદ્રાને નિહાળીએ અને વિચાર કરીએ કે ભાઈ આમને અનંત સુખ છે, આમને અનંત સુખ છે, અને હું જો કેટલી માથાકૂટ કરું છું, હા, અને એક ટીપુ એ સુખ નથી. ખરી વાત છે કે નહીં? હા, તો અને વિચાર કરો કે એમની પાસે છે શું. એમની પાસે કશું જ પરિગ્રહ નથી, એક કપડું સુદ્ધા એમની પાસે નથી, ન કોઈ ગાડી, ન લાડી, ન વાડી, હા, કાંઈ જ નથી એમની પાસે. તો કરે જ શું? કરે જ શું? અરે, પોતાના આત્મામાં જે લીન થયા અને અંદરથી એમને જે શાંતિ અને સુખનો જે આનંદ અનુભવાય છે ને, બસ એ શુદ્ધોપયોગ છે. અને એ સુખ કેવું છે? કે એ સુખ ક્યારેય ખૂટે એવું નથી. જેવી રીતના આપણે ગઈકાલે વાત થઈ ને કે આપણું જ્ઞાન કેવું છે, કે જે જીવનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે ને, તો જ્ઞાન ક્યારેય અટકે એવું નથી, એ હંમેશા નિરંતર કંઈક ને કંઈક વિચાર કર્યા કરે એવું છે. આ સુખ કેવું છે? એ સુખ પણ જીવનો સ્વભાવ છે. એટલે જીવ જો પોતાના આત્મામાં લીન થાય ને, તો એ સુખ ક્યારે ખૂટે એવું જ નથી. કેમ કે જે સ્વભાવ હોય એ ખૂટે શું? એ તો અંદરથી એને શાંતિ સુખ મળ્યા જ કરે, બેહદ મળ્યા જ કરે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો અનુપ છે ને અનંત છે, અનંતની વાત થઈ ગઈ ને, કે અનંત છે એ સુખ, ક્યારે ખૂટે એવું નથી. અને કેવું છે? કે વિચ્છેદહીન છે. વિચ્છેદહીન એટલે અનઇન્ટરપ્ટેડ છે, અનઇન્ટરપ્ટેડ સુખ છે. છે સુખ અહો શુદ્ધોપયોગ પ્રસિદ્ધને, કે જે જીવ શુદ્ધોપયોગમાં લીન છે એને આવું સુખ, નિરંતર એમને આવું સુખ મળી રહ્યું છે. સમજો કે આપણે અહીંયા હોય ને રસ્તા પર ઓલું ફૂડ ડોનેશન કરવા વાળા, હા, સમજો આપણે ખૂબ ગરીબ છે, આપણી પાસે ખાવા પીવાના પૈસા નથી, અને ખબર પડી કે ભાઈ મેઇન રોડ પર કોઈ ભાઈ ઊભા રહીને ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરે છે, તો આપણે શું કરીએ? દોડીએ ને, ભાગીએ ને, હા, કે ભાઈ ખૂટી ન જાય એની પહેલા મને મળી જાય. હા, ચલો હવે એનાથી થોડું આગળ લઈએ. આ સમજો અક્ષયભાઈ છે. હા, અક્ષયભાઈએ નક્કી કર્યું કે ભાઈ મારે આ બિલ્ડિંગમાં બધા ફ્લેટ ડોનેટ કરી દેવા છે. હા, સમજો બિલ્ડિંગમાં 100 ફ્લેટ બનાવ્યા અને ડોનેટ કરવા છે. અને આપણે અહીંયા 120 લોકો છે, અને ખબર પડી તો શું કરીએ, દોડીએ ને કે ભાઈ પહેલો મારો નંબર, હા થાય કે નહીં. અરે અહીંયા જીનેન્દ્ર ભગવાન અનંત સુખ ડોનેટ કરી રહ્યા છે, ખ્યાલ આવે છે કે નહીં. અને એ સુખ કેવું છે, એ સુખ ખૂટે એવું નથી, એ ખૂટે એવું નથી. જેવી રીતના ઓલા રુદ્ધિધારી મુનિરાજ હોય અને કોઈ ગરીબના ઘરે આહાર કરીને જાય તો ચક્રવર્તીની સેના પણ આવે ને, તો ખૂટે નહીં આહાર. એના જેવું આ ભગવાનની રુદ્ધિ કેવી છે કે એમની પાસે જે કોઈ સુખ લેવા આવે ને તો ક્યારે એમનું એ સુખ ખૂટે નહીં ને સામેવાળાને પણ ભરપૂર મળી જાય એવું સુખ છે. એટલે શુદ્ધોપયોગની મહિમા તો જેટલી કરીએ ને એટલી ઓછી છે, ખ્યાલ આવે છે કે નહીં. આમાં તો સમજો કે કઈ નિધિ લૂંટાતી હોય, નિધિ લૂંટાતી હોય ને. આપણે બાબુજી હતા ને યુગલ કિશોરજી, યુગલજીનું એક બહુ ફેમસ વાક્ય છે કે નહીં, ગુરુદેવશ્રીનું બી આવે છે ને આપણે, શું ગગન મંડપ મેં અદ, હા ના, કે આકાશમાં એક અદબી ચૂક કૂવો છે, અને શું એવું આવે છે ને કઈ કે સુગુરા હોય તે ભર ભર પીવે અને નિગુરા જાય પ્યાસારે. કે ભાઈ ત્યાં દિવ્ય ધ્વનિ સમોશરણમાં તો દિવ્ય ધ્વનિના માધ્યમથી એ ઉપદેશ બધે ખરી રહ્યો છે અને જાણે આમ સુખની લાણી અપાઈ રહી છે. હવે જેની શક્તિ હતી એણે તો ખોબા ભરી ભરીને પીધું અને પોતાના આત્માનો અનુભવ કર્યો, અને જેની શક્તિ નહોતી તો એ તો પણ તરસ્યા રહી ગયા. એટલે આ શુદ્ધોપયોગની વાત એટલી મીઠી છે. જો આ બહારને વખાણ કરવા પણ આપણને આનંદદાયક લાગે છે તો વિચાર કરો અંદર આત્મામાં આપણે લીન થઈ જઈએ અને જે અંદરથી આપણને અનુભવ થાય તો કેવો હશે, તો કેવો હોય ખરેખર. નેક્સ્ટ ગાથામાં એ જ પૂછ્યું કે ભાઈ શુદ્ધોપયોગનો મતલબ શું, કેવો હોય એ શુદ્ધોપયોગ. તો જો આપણને કહે છે હવે તે શુદ્ધોપયોગ એ પરિણમેલા આત્માનું સ્વરૂપ નિરૂપે છે. તો કેવો છે કે ત્રણ વસ્તુ કીધી, જો સુવિદિત સૂત્ર પદાર્થ, પહેલી વસ્તુ કે કેવા છે, સુવિદિત એટલે જાણકાર છે, જાણકાર છે સેના, સૂત્ર પદાર્થના, એટલે જે સૂત્ર પદાર્થ એટલે વસ્તુ વ્યવસ્થાને સારી રીતે જાણે છે. પછી બીજું સંયમ તપ સહિત, સુવિદિત સૂત્ર પદાર્થ સંયમ તપ સહિત વિતરાગને સુખ દુઃખમાં શ્રમણને શુદ્ધોપયોગ જીનો કહે, કે એવા શ્રમણને કે જે સુવિદિત સૂત્ર પદાર્થ છે એટલે સૂત્ર અને પદાર્થને સારી રીતે જાણે છે, સંયમ અને તપ સહિત છે અને વિતરાગી છે, જેટલા અંશે શુદ્ધોપયોગ પ્રગટ થયો હોય એટલા અંશે વિતરાગી છે, ખ્યાલ આવ્યો ને. તો જો જેમણે સૂત્રો અને પદાર્થોને સારી રીતે જાણ્યા છે, જે સંયમ અને તપ સહિત છે, અને જે વિતરાગી અર્થાત રાગ સહિત છે, અને જેમને સુખ દુઃખ સમાન છે, હા જે વિતરાગ અર્થાત રાગ રહિત છે અને જેમને સુખ દુઃખ સમાન છે એવા શ્રમણને શુદ્ધોપયોગી કહેવામાં આવ્યા છે. જો અહીંયા આચાર્ય ભગવાને જે પરિભાષા કરી ને એ તોય બહારની પરિભાષા કરી, થોડી હજી બહિરંગ પરિભાષા છે. કેમ કે સમજો તિર્યંચને શુદ્ધોપયોગ થયો, અહીંયા મુખ્યતા તો મુનિરાજની કરવી છે ને એટલે મુનિરાજની એંગલથી કહ્યું, પણ સમજો તિર્યંચને શુદ્ધોપયોગ થયો તો જો એમને પણ સુવિદિત પહેલા તો સૂત્ર પદાર્થ છે, ભલે એમને શાસ્ત્રના શબ્દ ખબર નથી પણ એને સાત તત્વનો એક ભાવ ભાષણ તો થયું છે, હું આત્મા છું એવું એમને એક ભાવ ભાષણ છે, કે શુદ્ધ આત્મા કેવો હોવો જોઈએ એવું ભાવ ભાષણ પેલા તિર્યંચને પણ છે, કેમ કે એને પણ તો જ્ઞાન અને આદિ આનંદ અનુભવાય છે ને. આ અંદરથી આપણને જ્ઞાનનો અનુભવ થાય છે કે નહીં, આ અંદરથી આપણને રાગાદિ ભાવોને કારણે જે બળતરા થાય છે એનો બી અનુભવ થાય છે ને, દુઃખનો બી અનુભવ થાય છે. તો આનાથી ઊંધું કે કોઈ જીવ લીન આત્મામાં લીન થઈ જાય તો એને જે શાંતિ સુખનો અનુભવ થાય એનો પણ આપણને અનુમાન દ્વારા અનુભવ થઈ શકે છે. એટલે હજી ઓલો આત્માનો અનુભવ નહીં પણ એની પહેલા જ એક અનુમાનરૂપ નિર્ણય થઈ શકે છે, અને જેવો એ અનુમાનમાં નિર્ણય કર્યો એ પોતાના શુદ્ધાત્માનું એવું જ ચિંતન કરતા એ જીવને એવો જ અનુભવ થાય છે, ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે ને, ત્યાં સ્ટેપ્સ કીધા કે કેવી રીતના આત્માનો અનુભવ કરવો. તો સૌથી પહેલા તો જે જીવ શાસ્ત્ર અભ્યાસ દ્વારા હેય ઉપાદેયનો નિર્ણય કરીને જે પોતાના ત્રિકાળી ધ્રુવ આત્માનો આશ્રય લેવાનો છે એનો પાક્કો નિર્ણય કરે, પછી જેટલા પણ શરીર આદિ બહિરંગ પદાર્થો છે ત્યાંથી પોતાની દ્રષ્ટિને પાછી ખેંચીને પોતાના તત્વ વિચાર, પોતાના આત્માનો તત્વ વિચાર કરે. એ તત્વ વિચારમાં પણ જે પર્યાયરૂપ ભાવો છે એનાથી દૂર થઈને જે ત્રિકાળી દ્રવ્ય જે છે એનો વિચાર, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું ચિત્ત સ્વરૂપ છું, એ જાતનો આખો વિચાર કરે. એ વિચારમાં પણ, એ વિચારમાં જ્યારે લીન હોય ત્યારે એ વિચાર પણ બંધ થઈને એ જીવ પોતાના આત્માના અનુભવમાં લીન થઈ જાય અને એને આત્માનો અનુભવ થાય છે. એ આટલો એક પેરેગ્રાફ છે, બહુ જ સરસ છે, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, તમે વાંચજો બધા. તો આ જે શુદ્ધ, એ જે પોતાના આત્મામાં લીન થઈ ગયા ને એ અવસ્થાને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. તો એ અવસ્થાને પ્રાપ્ત થયેલા જીવો હવે એ વિતરાગતાને પ્રાપ્ત, એટલે રાગ દ્વેષ રહિત અવસ્થા છે ને, એ ક્ષણ માટે તો રાગ દ્વેષ રહિત અવસ્થા છે. પોતાના સુવિદિત સૂત્ર પદાર્થ છે એ જેટલો તત્વ નિર્ણયની જરૂરત છે એટલો એનો નિર્ણય પક્કો છે, અને સંયમ અને તપ સહિત છે જે જૈન આચાર પ્રમાણે જેટલું મિનિમમ સંયમ તપ આદિ તો હોવું જ જોઈએ, જે આપણે મૂળ ગુણ કહેવાય ને, તો એટલું તો એ જીવને હોય જ છે. અને હવે એ જીવ એ વિતરાગતામાં સુખ દુઃખને સમાન ગણે છે તો ત્યારે એને આવો શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, જો આ જેમ કહો ને, જિનાગમનો મૂળ સાર આ જ છે, આખા જિનાગમનો મૂળ સાર આ જ છે. તમે સમયસારજીથી વાંચો કે મોક્ષમાર્ગ પ્રકાશકથી વાંચો કે પ્રવચન સારથી વાંચો, ગમે ત્યાંથી વાંચો, મૂળ એક પ્રગટ કરવા યોગ્ય વસ્તુ શું છે કે આ શુદ્ધોપયોગ જ પ્રગટ કરવા યોગ્ય છે, એને જ સમજવા યોગ્ય છે ને એને જ પ્રગટ કરવા યોગ્ય છે. આપણે ક્યારેક આમ વિચાર કરીએ કે શું મને શુદ્ધોપયોગ કેવો હશે, કે વિતરાગ દશા કેવી હશે, કે જૈનેન્દ્ર ભગવાન કેવો અનુભવ કરતા હશે, શું એનું મને અનુમાન છે કે નહીં? અને જો આન્સર એમ આવે કે ના હજી અનક્લેરિટી છે તો સ્વાધ્યાય કરો, કેમ કે જ્યાં સુધી એ ક્લેરિટી નથી ત્યાં સુધી સાત તત્વનો નિર્ણય નથી અને ત્યાં સુધી શુદ્ધ ઉપયોગ પ્રગટ થવાનો નથી. અને જેને એ ક્લેરિટી છે હવે એના જ ચિંતન મનનમાં રહે તો એને શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. ત્યાં સંવર અધિકાર છે સમયસારજીમાં. જો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, સાંભળજો હિતુભાઈ, સંવર અધિકારમાં શું કહ્યું કે જે આજ સુધી સિદ્ધ થયા છે બધા ભેદ જ્ઞાનના બળથી સિદ્ધ થયા છે, આગળ પણ થશે અને હમણાં પણ થઈ રહ્યા છે. તો ત્યાં પ્રશ્ન ઉપાડ્યો, ભેદ જ્ઞાન એટલે શું? ભેદ જ્ઞાન એટલે શું? તો આપણે જનરલી શું વિચાર કરીએ કે સ્વ અને પરનો ભેદ પાડો એટલે ભેદ વિજ્ઞાન. પણ ત્યાં સમયસારજીમાં આચાર્ય ભગવાન ત્યાં સુધી ન રોકાયા, પછી એનાથી આગળ કહે છે કે સ્વ અને પરનો ભેદ પાડ્યો એ તો બરાબર, એ તો ફર્સ્ટ સ્ટેપ. હવે પરનો ભેદ પડી ગયો ને તો હવે એને સાઈડ પર મૂકો, હવે જે સ્વ છે એ સ્વના ચિંતન મનનમાં લીન રહો. ખ્યાલ આવ્યું કે નહીં? તો ત્યાં એમ કહ્યું કે ત્યાં તો જે પર પદાર્થ એટલે વર્ણાદિ અને રાગાદિરૂપ પર પદાર્થ, એમાં જીવની વિકારી પર્યાય અને જીવની નિર્વિકારી પર્યાય એને પણ પરમાં નાખી દીધા. ભેદ જ્ઞાન કરવું છે ને તો પર પદાર્થ આ શરીરાદિ પદાર્થો અને જીવમાં પણ જે એની એક સમયની પર્યાય છે એને પણ પરમાં નાખ્યા. તો હવે સ્વમાં બચ્યું શું? કે જે ત્રિકાળી શુદ્ધ જે આશ્રયભૂત પદાર્થ છે એટલું જ, દ્રષ્ટિનો વિષય. તો હવે શું કહ્યું કે આ જે પર પદાર્થને પર ગણ્યા ને તો હવે ત્યાંથી દ્રષ્ટિને હટાવીને હવે જે સ્વ પદાર્થ જે છે એનું જ ચિંતન મનન કરો, એમાં જ ને એમાં જ રહો. એટલે આપણે કરવારૂપ શું છે ખબર છે? આપણા દૈનિક જીવનમાં આ ચિંતન મનન કોનું કરવું? કે હું ત્રિકાળી છું એનું ચિંતન મનન કરવું. આ ખ્યાલ આવે છે કે નહીં? આ પ્રયોગાત્મક વસ્તુ છે, આ પ્રયોગાત્મક વસ્તુ કે હું શુદ્ધ છું, હું બુદ્ધ છું. જો મારામાં આટલી જ્ઞાનરૂપ શક્તિઓ છે, 47 આદિ શક્તિઓનું નિરંતર વિચાર ચિંતન કરવું, પોતાને શુદ્ધાત્મા તરીકે જ વિચાર કરવો ख्याल आवे ने, पोताने शुद्धात्मा तरीके विचार करो, आने भेद ज्ञान कहवाय। आपने नहीं तो शू लगे आ तो एक ज वस्तु ना विचार है, आम शू भेद पड़ो। पर ज्या ज्या भेद पड़े त्या विकल्प उत्पन्न थाय, केम के बे वस्तु छे ने तो विकल्प थी निर्विकल्प अवस्था थती नथी। एक वार भेद पाड्यो अने खबर पड़ी कि आ पर वस्तु छे, हवे एने साइड पर मूको, हवे जे स्व वस्तु छे एनो ज विचार चिंतन मनन करता करता ए एना चिंतन मनन माथी क्या जीव निर्विकल्प थई जाय छे खबर पड़ती नथी। ख्याल आवे छे ने, ए चिंतन मनन ना प्रोसेस माथी ज जीव निर्विकल्प थाय छे અને એને સમ્યક દર્શન પ્રગટ થઈ જાય છે। બહુ સરળ વસ્તુ છે, પોતાના જ આત્માનો વિચાર કરવાનો છે અને પોતાના સ્વરૂપની ભલી ભાંતિ આપણને ખબર છે, ખબર છે કે નહીં? આટલા પ્રવચનો આપણે સાંભળીએ છીએ તો હું ત્રિકાળી શુદ્ધ છું આટલું તો ખબર છે આપણને, ખબર છે ને? તો જો કરવાનું કામ એટલું, આપણે જે લૌકિકમાં કહીએ ને કે ભાઈ ડોન્ટ થિંક અબાઉટ મંકી, કરવાનું આટલું જ છે કે મંકીનો વિચાર નથી કરવાનો। એટલે અહીંયા શું કરવાનું છે? ખાલી એટલું જ કરવાનું, બસ ત્રિકાળી શુદ્ધ આત્માનો વિચાર કરવાનો છે, બીજું શું કરવાનું છે? હું ત્રિકાળી આત્મા છું એ જાતનો પોતાને પોતારૂપ વિચાર ચિંતન મનન કર્યા કરું, આને કહેવાય તત્વ વિચાર। અને એ તત્વ વિચારમાં અને વિચારમાંથી જીવ નિર્વિકલ્પ થઈ જાય છે। આ તો તોય વિકલ્પ ઉત્પન્ન થયા ને કે હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, તોય આ વિકલ્પના ચકડોળ છે। આપણું જે જ્ઞાન છે ને બહુ ચંચલ છે। આપણે ઓલે દિવસે આત્માનું શાસનની ગાથા ભાભીએ લીધી હતી કે જ્ઞાન કેવું છે કે બહુ ચંચળ છે, વાંદરા જેવું છે। એમાં વાંદરાનું ઉદાહરણ આપ્યું જ્ઞાનને, ત્યાં શબ્દ વાપર્યો મન। મન કેવું છે કે વાંદરા જેવું છે। તો મનને જેવી રીતના વાંદરાને બિઝી કરી નાખો, કેમાં બિઝી કરી નાખો કે એને એક ઝાડ આપી દો, એટલે ઝાડ ઉપર જ કૂદકા માર્યા કરે આમથી તેમ, અને કૂદકા મારે એટલે એમાં બિઝી થઈ જાય, એટલે આપણને હેરાન ન કરે। એવી જ રીતે આ મન કેવું છે કે બહુ ચંચલ છે। તો તમે એને વિષય આપી દો જીનવાણીનો, એને તમે જીનવાણીનો વિષય આપી દો, એટલે મન શું કરે કે આમાં ને આમાં પરોવાયેલું રે। ખ્યાલ આવે છે ને? ક્યારેક દ્રવ્યાનુયોગ વાંચે, ક્યારેક કર્ણાનુયોગ વાંચે, ક્યારેક પ્રથમાનુયોગ વાંચે, એમ કરીને એ એમાં એમાં ને એમાં રહે। અને જો મન એમાં ને એમાં રહે તો આપણા વિચારમાં ને ચિંતનમાં પણ આત્માને આત્મા જ રહ્યા કરે, અને આત્માનો જ વિચાર કર્યા કરે તો નેચરલી આપણને જે તત્વ વિચાર પણ ઉત્પન્ન થાય આત્માના જ થાય। ખ્યાલ આવે છે ને? જો આ બધું કાર્ય છે ને, બધું કાર્ય આપણે જ્ઞાનને કેળવવાનું છે, આપણે જ્ઞાનને કેળવવાનું જ કાર્ય છે, બીજું કંઈ કરવાનું નથી। આપણા જ્ઞાનને જેટલું આપણે કંટ્રોલ કરી શકીએ અને એને પોતાના શુદ્ધ સ્વભાવના વિચાર ચિંતનમાં લગાવી શકીએ એ આપણો પુરુષાર્થ છે। ખ્યાલ આવ્યું કે નહીં? અને આ પુરુષાર્થ બહુ અઘરો છે। એક બાજુ હું કહું છું સરળ છે, કેમ કે પોતાના જ આત્માનો વિચાર કરવો છે, પણ ખરેખર જ્ઞાનને કેન્દ્રિત કરીને રાખવું બહુ અઘરી વાત છે। કેમ કે એક તો આપણા જે દૈનિક કાર્યની પ્રવૃત્તિ નિરંતર બહાર તરફ છે, નિરંતર બહાર તરફ છે ને, અને ત્યાંથી પોતાના જ્ઞાનને પાછા વાળવું અઘરું છે। એટલે તો એ નિવૃત્તિની જરૂરત છે। ધીરે ધીરે ત્યાંથી જો આપણે પોતાને પાછા વાળીએ અને જેટલો બને એટલો સ્વાધ્યાયમાં પોતાનો ઉપયોગ લગાવીએ તો એ જ્ઞાન એમાં ને એમાં જ રહે છે। ચાલો આપણે થોડા ડાયગ્રેસ થયા, વાત શેની ચાલે છે? શુદ્ધ ઉપયોગની। એ શુદ્ધ ઉપયોગ કેવો છે કે બસ પોતાના આત્મામાં લીનતા રૂપ રાગ દ્વેષ રહિત અવસ્થા, એને શુદ્ધ ઉપયોગ કહેવાય છે। એનાથી શું પ્રગટ થાય છે કે અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપમ અનંત એવું સુખ પ્રગટ થાય છે। જો આગળ આવી જઈએ 15મી ગાથામાં, હવે તે શુદ્ધોપયોગની પ્રાપ્તિ પછી તરત જ થતી શુદ્ધ આત્માની સ્વભાવની એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિને પ્રશંસે છે। જો આગળ હવે જ્ઞાન અધિકારની વાત કરશે ને, આપણને પહેલા તો એવું લાગે કે જ્ઞાન અધિકાર એટલે જાણે જીવના જ્ઞાન ગુણની વાત કરવાના હશે, કે જો જ્ઞાન ગુણમાં કેવી અનંતતા અગાધતા ભરેલી છે, પણ ત્યાં જ્ઞાન ગુણની વાત ન કરી, આખા અધિકારમાં કેવળ જ્ઞાન પર્યાયની વાત કરી। ખ્યાલ આવે છે ને? જો સમયસારજી હોય તો જ્ઞાન એટલે આત્મા, સમયસારજીમાં શું છે? જ્ઞાન તે આત્મા, અને પ્રવચનસારમાં જ્ઞાન તે કેવળ જ્ઞાન, જ્ઞાન એટલે કેવળ જ્ઞાનની પર્યાય, બેના એંગલ ખ્યાલ આવે છે ને જુદા જુદા। તો જો એના સીડ અહીંયાથી જ નાખી દીધા, કે જે ઉપયોગ વિશુદ્ધ તે મોહાદિઘાતી રજ થકી સ્વયમેવ રહિત થયો થકો જ્ઞેયાંતને પામે સહી. કે જે ઉપયોગ છે, જે જ્ઞાન દર્શનનો વ્યાપાર છે, એ મોહાદિઘાતી કર્મથી રહિત થવાથી પોતાની જાતે જ જ્ઞેયાંતને પામે છે. જ્ઞેયાંતને એટલે જ્ઞેયો છે ને, જ્ઞેય એટલે જાણવારૂપ પદાર્થ, જ્ઞેય એટલે કે જાણવારૂપ પદાર્થ. કોઈ પણ પદાર્થ જે આપણી સામે છે, જેને આપણે જાણીએ છીએ, એને જ્ઞેય કહેવાય છે. તો વિશ્વમાં કેટલા જ્ઞેય છે કે જેટલા પદાર્થ છે એટલા જ્ઞેય છે. પણ એ જ્ઞાન કેવું છે કે જ્ઞેયોના અંતને પામે છે, એટલે જેટલા જ્ઞેય છે ને એનાથી પણ પાર પહોંચી જાય છે. એટલે કેવળ જ્ઞાનની એટલી મહિમા છે, એટલી એની શક્તિ છે કે એ જેટલા જ્ઞેયો છે એને પાર પહોંચીને, હજી અનંત જ્ઞેયો હોત તો એને પણ જાણી લેત. એ કેવળ જ્ઞાનની મહિમા આપણે કાલે કરશું, તમે કાલે આવજો. ખ્યાલ આવે ને, કેવળ જ્ઞાનની શક્તિ શું છે એની વાત હું તમને કાલે કહીશ. બહુ જબરજસ્ત મીઠી વાત છે, કેમકે કેવળ જ્ઞાનની શક્તિનો વિચાર કરતા જ આપણને સમ્યક દર્શન પ્રગટ થાય છે, એવી એની શક્તિ છે. જો અહીંયા શું કહ્યું કે જે મોહાદિઘાતી કર્મનો નાશ થઈને જે ઉપયોગ વિશુદ્ધ થાય છે તો એ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આવો સોળમી ગાથામાં, આ સોળમી ગાથા પણ બહુ ફેમસ છે ને, ગુરુદેવશ્રીને તો બહુ જ પસંદ હતી. કઈ ગાથા છે આ? હા, સ્વયંભૂની ષટકારકની ગાથા છે, ષટકારકની. જો અહીંયા પંદરમીમાં કહ્યું ને સ્વયમેવ જ પ્રાપ્ત કરે છે, તો હવે સ્વયમેવનો શું મતલબ એ અહીંયા સોળમી ગાથામાં સમજાવે છે. જો ઉપર, હવે શુદ્ધોપયોગથી થતી શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત આત્માધીન છે એમ પ્રકાશે છે. આમ તમે જેના ગામમાં જુઓ ને તો તમને ષટકારક કરીને કોઈ આમ અલગથી સિદ્ધાંત મળતા નથી. ચાર અભાવ છે, ષટકારક છે, આ બધા સિદ્ધાંતો માટે કોઈ જાણે આચાર્ય ભગવાને અલગ સેક્શન લખ્યો હોય. જો દ્રવ્ય ગુણ પર્યાય તો બધે અલગથી લખ્યા છે ને કે આ દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય, આમાં જ આમાં આવશે ને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં કે દ્રવ્ય સામાન્ય અધિકાર, દ્રવ્ય વિશેષ અધિકાર. એમાં દ્રવ્ય સામાન્યમાં ઉત્પાદ વેય ધ્રુવ, દ્રવ્ય ગુણ પર્યાય બધું ડિટેલમાં આવશે. પણ એવી રીતના ક્યાંય ચાર અભાવ લખ્યું હોય કે ષટકારક લખ્યું હોય એવું અલગથી કોઈ ગાથાઓ લખી નથી એના માટે. પણ આ બધી ગાથાઓમાં જ એને ગર્ભિત કરેલી છે. ખ્યાલ આવે ને, આ સિદ્ધાંતો આમાં જ ગર્ભિત કરેલા છે. ચાર અભાવ માટે આપ્તમીમાંસા કરીને ગ્રંથ છે સમનભદ્ર આચાર્યનો, એમાં એમણે ત્રણ ગાથાઓ ચાર અભાવ ઉપર લખી છે. પછી જો આ સ્વયંભૂની ગાથા છે, ષટકારકની ગાથા છે, જો વાંચીએ સેમ ફોર ક્રમબદ્ધ પર્યાય. ક્રમબદ્ધ પર્યાયની પણ કઈ ગાથાઓ છે? સમયસારજી 308-311, એ બધી ગાથાઓ ક્રમબદ્ધ પર્યાયની છે. જો સર્વજ્ઞ લબ્ધ સ્વભાવને ત્રિજગેન્દ્ર પૂજત એ રીતે સ્વયમેવ જીવ થયો થકો તેને સ્વયંભુજીનો કહે. જો 15 અને 16 ને તમે કન્ટિન્યુએશનમાં વાંચો ને તો એક રીતે તો કન્ટિન્યુએશનમાં છે કે જેનો ઉપયોગ વિશુદ્ધ થયો, મોહાદિઘાતી કર્મનો નાશ થયો, તે સ્વયમેવ જ્ઞેયાંતને એમણે પ્રાપ્ત કર્યું, અને આવા સર્વજ્ઞ લબ્ધ સ્વભાવને ત્રિજગેન્દ્ર પૂજિત એ રીતે થયા. એટલે આ સર્વજ્ઞ ભગવાન જેમણે શુદ્ધોપયોગના માધ્યમથી મોહઘાતી કર્મનો નાશ કર્યો, એ હવે સર્વજ્ઞ સ્વભાવી થઈને ત્રણેય જગતમાં પૂજ્ય થયા, અને એ સ્વયમેવ જ જીવો આવા સ્વયંભૂજીનોને પ્રાપ્ત કરે છે. આવી જે અવસ્થા એમને પ્રગટ થઈ તો કેવી રીતના પ્રગટ થઈ? કે સ્વયમેવ જ થઈ. આના માટે ઇષ્ટોપદેશમાં એક ઉદાહરણ છે, મેં આઈ થિંક એક બે ક્લાસ પહેલા અથવા સન્ડે જ આપ્યું હતું. ઇષ્ટોપદેશમાં ઉદાહરણ છે કે કોઈક જેવી રીતના ખાણમાં સોનું હોય, એ ખાણનું સોનું જ્યારે એને અગ્નિનો સંપર્ક થાય તો એ અગ્નિના સંપર્કના માધ્યમથી એ સોનું સ્વયમેવ જ 16 વલું થઈને શુદ્ધ થાય છે, એની બધી અશુદ્ધતાનો નાશ થાય છે. તો ત્યાં અશુદ્ધતાનો નાશ કોણે કર્યો? કે પોતે સ્વયમેવ જ એ રીતે થયું, સ્વયમેવ જ એ રીતે એ શુદ્ધ સોનું પ્રગટ થયું. એવી જ રીતે જ્યારે અહીંયા જે અશુદ્ધ મિથ્યાદ્રષ્ટિ જીવ હતો, સંસારમાં અશુદ્ધ મિથ્યાદ્રષ્ટિ જીવ હતો, એને દેવશાસ્ત્ર ગુરુ આદિનો માધ્યમ એને જે નિમિત્ત પ્રાપ્ત થયું, तो ए जीवे जे शुद्धता प्रगट करी ए अशुद्ध माथी शुद्ध थईने सर्वज्ञ थया तो कोणे प्रगट कर्यो एटले कोणे मदद करी तो कोई ने स्वयं एवज एनी योग्यता थी ए जीव ए शुद्धता ने प्राप्त करे छे। त्यां प्रश्न उभो थाय ने के अग्निए सोना ने केम शुद्ध नथी कर्यो, स्वयं एव थयो एम केम कहो छो अग्निए कर्यो ने शुद्ध? કેમકે જો અગ્નિ જ શુદ્ધ કરતી હોય તો ખાલી માટીને તપાવો તો એમાંથી બી સોનું નીકળવું જોઈએ, ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે અહીંયા જો દેવશાસ્ત્ર ગુરુ જ જીવને મોક્ષ પ્રાપ્ત કરાવતા હોય તો અભવીને એની સામે મૂકી દો તો એને બી મોક્ષ પ્રાપ્ત થવું જોઈએ, પણ એવું થતું જોવામાં આવતું નથી। તો બે વસ્તુ થઈને, એક તો સંસારી મિથ્યા દ્રષ્ટિ જીવ અને એક દેવશાસ્ત્ર ગુરુનો નિમિત્ત। હવે આ મિથ્યા દ્રષ્ટિ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરીને સર્વજ્ઞપણાને પ્રાપ્ત કર્યું તો દેવશાસ્ત્ર ગુરુએ કરાવ્યું કે ના? કેમ કે નિમિત્તનું કાર્ય નથી એ આપણે પ્રૂવ કર્યું। તો પછી કોણે કર્યું? કે જીવ સ્વયં એવ જ એની પોતાની યોગ્યતાથી સ્વયંભૂ, સ્વયંભૂ એટલે પોતે જ પોતાના કાર્યનો કરતા થઈને એણે એ અવસ્થા પ્રગટ કરી। ચાલો આગળ વાંચીએ હવે 17મી ગાથા। 17-18 નું પણ એક જોડકું છે। જો 17માં શું કહે છે, હવે આ સ્વયંભૂને શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિનું અત્યંત અવિનાશીપણું અને કથંચિત ઉત્પાદ વ્યય ધ્રવ્યપણું વિચારે છે કે આ જે સ્વયંભૂ જીવે જે એ શુદ્ધોપયોગના માધ્યમથી જે સર્વજ્ઞ દશા પ્રગટ કરી, તો શુદ્ધ અવસ્થા પ્રગટ કરીને તો વિકારનો નાશ થયો, વિકારનો નાશ થયો અને શુદ્ધ દશા પ્રગટ થઈ, તો આ દશા કેવી છે? જો એને અહીંયા કહે છે, વ્યયહીન છે ઉત્પાદને, ઉત્પાદહીન વિનાશ છે। જો બહુ ઇન્ટરેસ્ટિંગ ગાથા છે। આપણે નોર્મલી શું કહીએ કે દરેક વસ્તુનો સ્વભાવ ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ છે, બરાબર? કે દરેક દ્રવ્યમાં એક ધ્રુવ પદાર્થ છે, એક ધ્રુવ અંશ છે જે ટકે છે અને એક પર્યાય અંશ છે જે બદલતો રહે છે। તો બદલતા પર્યાય અંશમાં નવી અવસ્થાનો ઉત્પાદ થાય છે અને જૂની અવસ્થાનો વ્યય થાય છે, બરાબર? આ ગાથામાં શું કહે છે ખબર છે? કે આ જે સર્વજ્ઞ અવસ્થા પ્રગટ થઈ ને હવે એ વ્યય રહિતનો ઉત્પાદ છે, વ્યય જ નહીં થાય એવો ઉત્પાદ છે। તો અહીંયા જો ટીકામાં બહુ સરસ લખ્યું, ટીકાની એક બે લાઈન વાંચેજો। ખરેખર આ શુદ્ધાત્મ સ્વભાવને પામેલા આત્માને શુદ્ધોપયોગના પ્રસાદથી થયેલો જે શુદ્ધાત્મ સ્વભાવે ઉત્પાદ તે ફરીને તે રૂપે પ્રલયનો અભાવ હોવાથી વિનાશ રહિત છે, ખ્યાલ આવ્યો કે નહીં? જેને શુદ્ધોપયોગના પ્રસાદથી એ સર્વજ્ઞ દશા પ્રગટ થઈ તો એકવાર સર્વજ્ઞ થઈ ગયા હવે પાછા સંસારમાં નહીં આવે, હવે પાછા એ વિકાર દશાને પ્રગટ નહીં કરે। એટલે હવે જે આ ઉત્પાદ થયો શુદ્ધ દશાનો ઉત્પાદ એ વ્યય રહિતનો છે, ખ્યાલ આવે છે ને? પૂતગલની અવસ્થા કેવી છે કે પૂતગલ સ્કંદ રૂપે થાય તો સ્કંદમાંથી પાછો પરમાણુ રૂપે થઈ શકે છે, તો પૂતગલની જો અશુદ્ધ અવસ્થા સ્કંદ રૂપે થઈ તો એ પાછો શુદ્ધ પણ થઈ શકે છે અને શુદ્ધમાંથી પાછો અશુદ્ધ થઈ શકે છે, એનું સાયકલ ચાલ્યા કરે। અને જીવનું સાયકલ કેવું છે કે સાયકલ નથી, વન વે જેવું છે ટ્રાફિક, કે પહેલા અશુદ્ધ જ હતો અને જ્યારે હવે સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ કરીને શુદ્ધ થયો તો હવે શુદ્ધ જ રહેશે, હવે અશુદ્ધ નહીં થાય। એટલે જે અશુદ્ધતા હતી એનો કાયમ માટે નાશ થયો એટલે કાયમ માટે વ્યય થયો, અને જે શુદ્ધ દશા છે એનો કાયમ માટે ઉત્પાદ થયો, ખ્યાલ આવે ને? ઉત્પાદ વ્યય રહિતનો ઉત્પાદ આ શુદ્ધતાનો કે હવે નાશ જ નહીં થાય, અને અશુદ્ધતાનો ઉત્પાદ રહિતનો વ્યય કે હવે ક્યારે ઉત્પન્ન જ નહીં થાય, ખ્યાલ આવે છે ને? જો આચાર્ય ભગવાનની કોઈ સિદ્ધાંતને સમજાવવાની શૈલી અજબ ગજબની છે। એક જગ્યાએ પોતે જ કહે છે, જો આગળની જ ગાથામાં પોતે જ કહે છે કે દરેક વસ્તુમાં ઉત્પાદ વ્યય ધ્રુવ છે, અને અહીંયા કહે છે વ્યય રહિતનો ઉત્પાદ અને ઉત્પાદ રહિતનો વ્યય। જો શબ્દનો ભાવ ન સમજાય ને તો બધી ગડબડ થઈ જાય। જો 18મી ગાથા જુઓ, બહુ સરસ છે। હવે એમાં કહે છે દરેકમાં ઉત્પાદ વ્યય ધ્રુવ છે, હવે ઉત્પાદ આદિ ત્રય એટલે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય સર્વ દ્રવ્યોને સાધારણ હોવાથી શુદ્ધ આત્માને એટલે કે કેવડી ભગવાનને અને સિદ્ધ ભગવાનને પણ અવશ્યમ ભાવી છે। કેવળી ભગવાનને પણ ઉત્પાદ વ્યય ધ્રુવ અવશ્ય થાય છે. અને આગળની જ ગાથામાં કીધું, હવે ઉત્પાદ જ નથી, ખ્યાલ આવ્યો કે નહીં? જો ઉત્પાદ તેમ વિનાશ છે, સૌ કોઈ વસ્તુ માત્ર ને વળી કોઈ પર્યાય થી દરેક પદાર્થ છે સદભૂત ખરે. કે હવે કોઈ પણ દ્રવ્ય જે હોય ને એને ઉત્પાદ થાય અને પછી વિનાશ થાય, એટલે સર્વજ્ઞ ભગવાન પણ છે તો એમને જે શુદ્ધ દશા પ્રગટ થાય છે, તો દર સમયે નવી નવી શુદ્ધ દશા પ્રગટ થાય છે અને જૂની શુદ્ધ દશાનો નાશ થાય છે. અને એની સાથે દ્રવ્યની કોઈ કેવી પર્યાય, જો અહીંયા શબ્દ વાપર્યો પર્યાય, વળી કોઈ પર્યાયથી દરેક દ્રવ્ય સદભૂત છે. અહીંયા પર્યાયનો મતલબ શું? કે દ્રવ્યનો કોઈ કંઈક અંશ એવો છે જે ધ્રુવ રહે છે, ખ્યાલ આવે ને? સદભૂત એટલે કે ધ્રુવ રહે છે, આ ખ્યાલ આવે છે કે નહીં? ફરીથી આપણે પર્યાય શબ્દ શેના માટે વાપરીએ જનરલી? કે એક સમયની અવસ્થાને પર્યાય કહે છે. હા, એક એક અંશને પર્યાય કહે. જો આ બહુ સરસ તમે કહ્યું, દ્રવ્ય છે ને એ દ્રવ્ય અનંત ગુણોનો સમૂહ છે અને અનંત પર્યાયોનો પણ સમૂહ છે. એમ સમજો કે કોઈ કોઈ ગિફ્ટ હોય આપણી, તો એ ગિફ્ટમાં ખાલી બે ડાયરેક્શન નથી ને, ટુ ડાયમેન્શનલ ન હોય ને, આમ લંબાઈ બી હોય, ઊંચાઈ પણ હોય અને ઊંડાઈ પણ હોય. તો જે દ્રવ્ય છે ને, દ્રવ્ય એને કપડા સાથે સરખાવ્યું, આ પ્રવચન સારમાં જ આવશે, તિર્યક પ્રચય ને ઉર્ધ્વ પ્રચય. તો તિર્યક એટલે ગુણો, જે દ્રવ્યમાં ગુણો છે એ કેવા છે? કે આમ આડા ફેલાયેલા છે. આડા ફેલાયેલા છે એટલે એક જ સાથે બધા વર્તમાનમાં મોજૂદ છે, એટલે એમ કહેવાય આડા ફેલાયેલા છે. અને પર્યાયો કેવી છે? કે ઉર્ધ્વ પ્રચય ક્રમે છે, એક પછી એક પછી એક કરીને આમ ઉપર 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 ઓર્ગેનાઇઝ કરેલી છે. તો આખું દ્રવ્ય કેવું છે? ખાલી આમ આડું છે કે ખાલી ઊંચું છે? કે બેવ નહીં, આડું ને ઊંચું બધું મળીને આખું જે કપડું છે ને એ દ્રવ્ય જેવું છે, ખ્યાલ આવે ને? આત્મા કેવો છે? કે આ આડો પણ છે ને ઊંચો પણ છે, એટલે દ્રવ્ય. આપણે કહે ને પ્રશ્નોત્તર માળાની પરિભાષા શું છે? દ્રવ્ય કોને કહેવાય? કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. પણ એની ખરી ભાષા આવે ગુણો અને પર્યાયોના સમૂહને દ્રવ્ય કહે છે, ખ્યાલ આવે છે કે નહીં? આ પરિભાષા પણ શાસ્ત્રમાં છે, આ તો પ્રશ્નોત્તર માળામાં શું બેઝિક વર્ણન કીધું. તો હવે મારો એ પ્રશ્ન છે કે જો દ્રવ્ય ગુણો અને પર્યાયોનો સમૂહ હોય તો આપણે વાત ક્યાંથી ઉપાડી? કે આ ઉત્પા, આ જે પર્યાય જે શબ્દ છે ને, એ પર્યાય એટલે દ્રવ્યનો એક સમયનો અંશ, ગુણ એટલે કે દ્રવ્યનો ત્રણેય કાળનો પણ એક ગુણનો અંશ, ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી જો કપડું આમ અને આમ હોય તો એનો અંશ તમે કાં તો આડો અંશ લઈ શકો, એક તાણો આમ લઈ શકો, એક તાતણો હોય ને ફાઈબર્સ આર, હા, એને એને વેફ્ટ અને ઓલું કહેવાય ને, હા, કે અમુક આડા દોરા છે અને અમુક ઊભા દોરા છે. જે આડો દોરો છે એ એક પર્યાયને સૂચવે છે, એ એક પર્યાયમાં અનંત ઊભા દોરાઓ છે ને, તે એક પર્યાયમાં અનંત ગુણો રહેલા છે, બરાબર? એટલે દ્રવ્યનો એક અંશ શું છે? કે અનંત ગુણો વાળો એક સમયનો પર્યાય, ખ્યાલ આવ્યો કે નહીં? અને દ્રવ્યનો બીજો અંશ શું છે? સમજો એક દોરો તમે આમ ઉભો લ્યો તો એમાં અનંત દોરાઓ આમ આડા છે. એટલે કોઈ પણ એક ગુણને લઈએ, જ્ઞાન ગુણને, તો એમાં ત્રણેય કાળની પર્યાયો રહેલી છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો દ્રવ્યનો એક અંશ શું છે? કે એક સમયની પર્યાયમાં અનંત ગુણો છે. અને દ્રવ્યનો એક બીજી રીતનો અંશ શું છે? કે એક ગુણમાં દ્રવ્યની અનંત કાળની પર્યાયો રહેલી છે, ખ્યાલ આવે છે કે નહીં? હા, તો દ્રવ્યના અંશને પર્યાય કહેવાય છે, આ બીજી પરિભાષા છે. પ્રશ્નોત્તર માળામાં શું પરિભાષા છે? કે ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે, અથવા ગુણોના પરિણમનને પર્યાય કહે છે. પણ બીજા શાસ્ત્રમાં એમ કહ્યું કે દ્રવ્યના અંશને પર્યાય કહે છે. તો ઘણી જગ્યાએ જે એક જ્ઞાન ગુણ હોય ને એને પણ પર્યાય કહી દેવામાં આવે. જ્ઞાન ગુણને પર્યાય કહેવાય છે, કેમ ખબર છે? કેમ કે અનંત ગુણોમાંથી એક ગુણ એ દ્રવ્યનો અંશ છે, એટલે એને પર્યાય કહેવાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? જો આ કહેવાની આચાર્ય ભગવાનની શૈલી અજબ ગજબની છે, શબ્દો પર ના જવું જોઈએ, એમના ભાવ શું છે કહેવાના એ સમજવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? દ્રવ્ય કેવો છે કે અનંત ગુણ અને અનંત પર્યાયોનો સમૂહ છે. આ જીવ છે ને, જીવમાં વર્તમાનમાં અનંત ગુણો રહેલા છે, જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય ક્રિયાવતી શક્તિ વૈભાવિક શક્તિ આદિ, હા છટકારકો આદિ બધા. અને એની સાથે વર્તમાનમાં હું મનુષ્ય પર્યાયમાં છું. સમજો 100 વર્ષની મનુષ્ય પર્યાય, એની પહેલાંની બીજી કોઈ પર્યાય, એની પહેલાંની બીજી કોઈ પર્યાય, આ બાજુ બીજી કોઈ પર્યાય, આ બાજુ બીજી કોઈ પર્યાય, અને સિદ્ધ દશા. ખ્યાલ આવ્યો કે નહીં? નિગોદ દશાથી લઈને સિદ્ધ દશા સુધીની જે અનંતી પર્યાયો છે, એ પર્યાયોનો પણ સમૂહ તે આત્મા છે, તે દ્રવ્ય જીવ દ્રવ્ય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો થોડું સૂક્ષ્મ છે, વિચાર કરજો. હા, હવે કહેવાનો મતલબ શું છે? અહીંયા જે બીજી લાઈનમાં પર્યાય શબ્દ વાપર્યો, વળી કોઈ પર્યાયથી દરેક પદાર્થ સદભૂત છે. એટલે દ્રવ્યમાં દ્રવ્ય ગુણ પર્યાય રૂપ જે ત્રિકાળી અને ક્ષણિક રૂપ આખી અવસ્થા છે, એમાંથી ક્ષણિકમાં તો ઉત્પાદ વ્યય થાય છે, ક્ષણિકમાં તો ઉત્પાદ વ્યય થાય છે, પણ દ્રવ્યનો કોઈ એક અંશ એ હંમેશા ટકતો રહે છે. એટલે એને અહીંયા કીધું કોઈક પર્યાય સદભૂત છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો નીચે અન્વયાર્થ વાંચીએ, કોઈ પર્યાયથી ઉત્પાદ અને કોઈ પર્યાયથી વિનાશ સર્વ પદાર્થ માત્રને હોય છે, બરાબર. વળી કોઈ પર્યાયથી પદાર્થ ખરેખર ધ્રુવ છે. બોલો, પર્યાયથી ધ્રુવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ પર્યાય એટલે એક સમયની પર્યાયની આ વાત નથી. અહીંયા કોઈ દ્રવ્યનો કોઈ એક અંશ ધ્રુવ છે એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો વાત શું આવી કે જે સર્વજ્ઞ દશા શુદ્ધોપયોગના માધ્યમથી પ્રગટ થઈ, એ સર્વજ્ઞ દશા આમ તો હવે અનંત કાળ રહેવાની છે, અને જે મલિન દશા હતી એનો હંમેશા માટે નાશ થઈ ગયો. પણ તો પણ એ સર્વજ્ઞ દશા કેવી છે કે ઉત્પાદ વ્યય ધ્રુવથી યુક્ત છે, અને દર સમય એમાં પણ નવો ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય થયા કરશે. ચલો આગળ 19મી ગાથા. હવે તે શુદ્ધોપયોગના પ્રભાવથી સ્વયંભૂ થયેલા આ આત્માને ઇન્દ્રિયો વિના કઈ રીતે જ્ઞાન અને આનંદ હોય છે એવા સંદેહનું નિરાકરણ કરે છે. જો આગળ આપણને જ્ઞાન અધિકાર અને સુખ અધિકાર આવવાનો છે ને, તો અહીંયા આચાર્ય ભગવાને પોતાને જ પ્રશ્ન પૂછ્યો, હા, કે આજે સર્વજ્ઞ દશા પ્રગટ થઈ, સિદ્ધ દશા પ્રગટ થઈ ને, હવે તો સિદ્ધ દશામાં તો ઇન્દ્રિય પણ નથી, અને સિદ્ધ દશામાં ત્યાં જ્ઞાન તમે કહો છો સર્વજ્ઞ અનંત જ્ઞાન છે, અને ઇન્દ્રિયો તો છે નહીં, તો એ જીવને સુખ છે કેવી રીતના પ્રૂવ થાય? હા, એ જીવને સુખ છે કેવી રીતના ખબર પડે? તો જો આત્માને ઇન્દ્રિયો વિના પણ જ્ઞાન થઈ શકે છે અને ઇન્દ્રિયો વિના પણ એમને સુખ છે, એ સિદ્ધ કરતી એ ગાથા છે. જો પ્રક્ષીણ ઘાતી કર્મ અનહદ વીર્ય અધિક પ્રકાશને ઇન્દ્રિય અતીત થયેલ આત્મા જ્ઞાન સૌખ્ય પરિણમે. એ જે સિદ્ધ ભગવાન છે એ કેવા છે કે જેમણે પ્રક્ષીણ ઘાતી કર્મ, અર્યંત સિદ્ધ ભગવાન, એમણે ઘાતી કર્મનો નાશ કર્યો છે. ઘાતી કર્મનો નાશ કરીને જે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું ને, તો હવે કેવળ જ્ઞાન કેવું છે? એ ઇન્દ્રિય કેવળ જ્ઞાન નથી, અતિન્દ્રિય જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? અતિન્દ્રિય. ગઈકાલે જ અમે ઘરે હતા ને, ભાભીએ જયતીબેને બહુ સરસ વાત કરી કે જ્ઞાન 4 પ્રકારના. મેં કીધું 4 પ્રકારના કઈ રીતે? તો કે ઇન્દ્રિય જ્ઞાન. હા, ઇન્દ્રિય જ્ઞાન કયું? કે એ તો ઇન્દ્રિયથી થાય, એ તો બરાબર. પછી કે અનિન્દ્રિય જ્ઞાન. મેં કીધું હા, અનિન્દ્રિય એટલે ઇન્દ્રિયથી રહે, બરાબર છે. પછી કે અતિન્દ્રિય જ્ઞાન. મેં કીધું અહીં અનિન્દ્રિય અને અતિન્દ્રિયમાં શું ફરક? બોલો શું ફરક? હા, અનિન્દ્રિય એટલે મનથી થયેલું જ્ઞાન. જો જે 5 પ્રકારની ઇન્દ્રિય છે ને, હા, અને મન એ 6ઠું છે, તો એને ઘણીવાર અનિન્દ્રિય કહેવાય છે. એટલે મન દ્વારા થયેલું મતિશ્રુત જ્ઞાન એને પણ અનિન્દ્રિય જ્ઞાન કહેવાય. તો ઇન્દ્રિય જ્ઞાનથી સુખ છે કે નહીં? કે નથી. અનિન્દ્રિય જ્ઞાનથી સુખ છે કે નહીં? બિલકુલ નથી. તો હવે ત્રીજું કયું? અતિન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન એટલે કે ઇન્દ્રિય અને મનથી રહિત આત્માથી ડાયરેક્ટ થનારું જ્ઞાન, તેને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય છે. અને ચોથું કેવળ જ્ઞાન કહો અથવા જ્ઞાન સ્વભાવ જ કહો, એ જીવનો જ્ઞાન સ્વભાવ. તો કહેવાનું શું છે કે જો જ્ઞાનના બે પ્રકાર છે, એક છે પ્રત્યક્ષ જ્ઞાન અને એક છે પરોક્ષ જ્ઞાન. જો આપણો ટાઈમ તો બહુ થયો. પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન, તો અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન ને કેવળ જ્ઞાન એ કેવા છે? પ્રત્યક્ષ જ્ઞાન છે, એટલે આત્માથી ડાયરેક્ટ થાય છે, કોઈ ઇન્દ્રિય પર ડિપેન્ડન્ટ નથી. અને મતિશ્રુત જ્ઞાન કેવા છે? પરોક્ષ જ્ઞાન છે. તો એમાં પણ આ સર્વજ્ઞાનની વાત ચાલે છે અહીંયા. સર્વજ્ઞાન એ કેવું જ્ઞાન છે? કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન એટલે કેવું છે? પ્રત્યક્ષ, સકલ પ્રત્યક્ષ જ્ઞાન છે. તો એ સકલ પ્રત્યક્ષ જ્ઞાન છે તો એમને ઇન્દ્રિય પર ડિપેન્ડન્સની જરૂરત શું છે? આત્માથી ડાયરેક્ટ જ્ઞાન થાય છે ને, એટલે ન શરીરની જરૂરત છે, ન ઇન્દ્રિયની જરૂરત છે. પાછા કેવળ જ્ઞાની ભગવાન કેવા છે કે અનહદ વીર્ય છે. અનહદ વીર્ય એટલે હવે એમને અનંત વીર્ય પ્રગટ થયું છે, એમનો અનંત પુરુષાર્થ છે. અધિક પ્રકાશને, અધિક પ્રકાશ એટલે જેમનું કેવળ જ્ઞાન, કેવળ દર્શન જેવું તેજ છે. અને ઇન્દ્રિય અતીત થયેલા આત્માને જ્ઞાન અને સૌખ્ય પ્રગટ છે. એમને કોઈ ઇન્દ્રિય નથી, પણ તો પણ આત્મામાં જ હવે એ કેવળ જ્ઞાન રૂપ જાણવાની શક્તિ પ્રગટ થઈ છે. તો અહીં જ બેસીને લોકાલોકને જાણે છે. લોકાલોકનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ તે એ પોતાના આત્મ પ્રદેશમાં જ બેસીને એ કેવળ જ્ઞાની ભગવાન જાણે છે. અને જાણવા છતાં એમને કંઈ પણ ફેરફાર કરવાનો, કંઈ બદલવાનો ભાવ થતો નથી. પોતે રાગ દ્વેષ રહિત પોતાના શુદ્ધાત્મામાં લીન રહે છે, માટે અનંત સુખને પ્રાપ્ત થયેલ છે. ખ્યાલ આવે છે કે નહીં? જો જેને જેટલું વધારે જ્ઞાન ને એને ખરેખર એટલી વધારે તકલીફ. ઇન્દ્રિય જ્ઞાન વાળાને, હા, જેટલા જે આપણે એમ કહેવાય ને આ વ્યક્તિ બહુ ઇન્ટેલિજન્ટ છે, હા, જે વ્યક્તિ જેટલો ઇન્ટેલિજન્ટ હોય ને એને શાંત બેસવું એટલું અઘરું પડે. આ તો આપણે લૌકિક જનોની વાત છે. ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે એને વિકલ્પ ઉત્પન્ન થયા જ કરે, આ કરું, આ કરું, આ કરું, આ કરું. અને આવડત હોય, કેમ કે જો ઘણાનો ક્ષયોક્ષમ જોરદાર છે તો આવડત છે એનામાં કે લાવ આમ કરી નાખું, તો શાંતિથી બેસી જ ન શકે, એને ફેરફાર કરવાની બુદ્ધિ આવ્યા જ કરે. પણ આ તો અલૌકિક જ્ઞાન છે. અલૌકિક જ્ઞાન કેવું છે કે જેને લોકાલોકનું જાણવું થયું છે અને તો બી પોતાના સહજ સ્વભાવમાં એવા શાંત છે કે ક્યાંય આવતા જતા નથી, એમને ક્યાંય કરવાનો ભાવ થતો નથી. જો અનંત વીર્ય છે, આમ કે અનંત વીર્ય છે અને કંઈ કરતા નથી. બોલો કેવું છે? હા, આપણે શું લાગે કે અરે મારી તો શક્તિ કેટલી, હું તો આ પર્વતને ઊંચો કરી શકું. હા, તો પર્વતને ઊંચો કરવામાં આપણી શક્તિ જાણીએ છે. અને કેવળ જ્ઞાની ભગવાનને કેટલી શક્તિ છે કે અનંત વીર્ય છે, તો બી કાંઈ કરતા નથી, પોતાના સહજ સ્વભાવમાં બેઠા છે. સૌધર્મ ઇન્દ્ર હોય ને, સૌધર્મ ઇન્દ્રમાં એટલી શક્તિ હોય પોતાની ટચલી આંગળીથી ત્રણ લોકને ઊંધું કરી નાખે, એટલી એનામાં શક્તિ છે. પણ એ કરતાપણાની બુદ્ધિ નથી, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે. એટલે મેં કર્યું, હું કરી શકું છું એવી બુદ્ધિ જ નથી એમને. ચાલો 20મી છેલ્લી ગાથા. હવે અતિન્દ્રિયપણાને લીધે શુદ્ધ આત્માને શારીરિક સુખ દુઃખ નથી એમ વ્યક્ત કરે છે. કંઈ દેહગત નથી સુખ કે નથી દુઃખ કેવળ જ્ઞાનીને, જેથી અતિન્દ્રિયતા થઈ તે કારણે એ જાણજે. કેવડી ભગવાનને દેહગત કોઈ સુખ દુઃખ હવે એમને છે જ નહીં. અરે પરમ ઔદારિક શરીર છે તો એમને સુખ હોવું જોઈએ કે નહીં? હા, એમને તો નાનપણથી શરીરમાં એકે રોગ ન હોય, હા, કોઈ નિહાર ન હોય, ફક્ત આહાર હોય. કેવું સારું ને, ખાધા કરવાનું. હા, કોઈ નિહાર નહીં. હા, એમને આમાં લોહી પણ એ સાત ધાતુ વાળું ન હોય, એમનું સફેદ લોહી હોય. શરીરમાં પરસેવો ન થાય, અત્યંત સુગંધિત શરીર હોય, એવી તો એમને અનેક હજારો શુભ લક્ષણો શરીરમાં હોય, અનેક ચિહ્ન આદિ હોય, એવું તો એમનું સુંદર શરીર હોય, વજ્ર વૃષભ નારાજ સહનન હોય, હા, સમચતુરસ્ત્ર સંસ્થાન હોય, તો એમને એનાથી સુખ નહીં? અરે આવું બધી, આવા બધા લક્ષણો છે ને નારાયણ પ્રતિ નારાયણ ને બી હોય, અને એ જીવ નરકમાં જ જાય નિયમથી. ખ્યાલ આવે છે ને? હા, તો આ શારીરિક લક્ષણોથી કોઈને સુખ દુઃખ નથી. પણ કેવળ જ્ઞાની ભગવાન તો કેવા છે? અરે જેનો પૂરો ઉપયોગ પોતાના આત્મામાં એવો લીન, એવો જામી ગયો છે કે એને તો શરીર છે કે નહીં એના પર બી એમને ઉપયોગ નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો જો એવી સુંદર ચર્ચા આપણે શુદ્ધોપયોગ અધિકારની કરી, ફરીથી થોડું વિચાર કરીએ, આ શુદ્ધોપયોગ અધિકારમાં આપણે વાત શું કરી કે જે જીવ સ્વયંભૂ પોતે જ પોતાથી જ પોતાના જ શુદ્ધ આત્માનો વિચાર ચિંતન મનન કરતા કરતા પોતાના જ આત્મામાં લીન થઈ જાય અને એ શુદ્ધ ઉપયોગને પ્રગટ કરે છે, તો શુદ્ધ ઉપયોગના જ માધ્યમથી પોતાની અશુદ્ધતાનો સંપૂર્ણ નાશ કરીને સર્વજ્ઞપણાને પ્રાપ્ત કરે છે, ત્રિજગેન્દ્ર પૂજિત થઈ જાય છે. અને એવી અવસ્થામાં એ જીવને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ હોવાથી એમને અનંત સુખ, અનંત સામર્થ્ય એમને પ્રગટ છે. આવી દશા આપણે સૌ જલ્દી પ્રગટ કરીએ એ ભાવના સાથે શુદ્ધોપયોગ અધિકાર પૂરો કર્યો. જ્ઞાન અધિકારની ચર્ચા કાલે કરશો.
સહજાનંદી સુત સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ સહજા